यत् संगम प्राप्त शिष्य भुक्ति मुक्ति देत वही। वो देते हैं और हम प्राप्त करते हैं। सुख के सागर सही भुक्ति मुक्ति देते वही, देते ही रहते हैं, देते ही रहते हैं। यत संगम प्राप्त शिष्य, हम लेते ही रहते हैं, प्राप्त करते ही रहते हैं। कितलो सरस मेलजोल छे, ये महाराज आप्या करे छे अने अमे निधा करी। आ तो एक भक्ति नी तप नी गंगा नदी वही रही छे, साहजिकता थी वही रही छे। दे तवही गंगा जी शीतलता आपे, पवित्रता आपे, तरस बुझावे, आनंद आपे। एम जय महाराज नी आ तप अने भक्ति नी गंगा पण आपवा माटे ज वही वही छे, आखो जीवन ज। सतगुरु महाराज पर उपकार ना तमे छो दातारी, तमे तो परोपकार करो वाला छो। जेम नदी मा प्रवाह व्याज करे, एम जय महाराज नी करुणा नो प्रेम नो प्रवाह व्याज करतो होय। एने किनारे जे आव्यो એને પ્રાપ્ત થવાનું જ છે, તરસ એની છીપવાની જ છે, એને શીતળતા મળશે, તૃપ્ત થશે જ। જય મહારાજનું શરણું સૌને તૃપ્ત કરનાર છે। આપણી તૃષ્ણાઓ એવી અધિક ન હોવી જોઈએ કે જેથી એ તૃષ્ણાઓથી આપણે પોતે દુઃખી થતા હોય। જે મહારાજ સાહજિક ભાવથી સૌને આપે છે એનું કલ્યાણ થાય એવું, અભિષ્ટદમ એનું ભલું થાય, એનું કલ્યાણ થાય, એ રીતે જે મહારાજ હંમેશને માટે તમે પરોપકારના દાતારી મને મહેર કરજો, મનથી મારી ઉપર કૃપા રાખજો, મહારાજની મહેર રે। એ આનંદ સાહજિકતાનો આનંદ હોય, એમાં જયારે આપણે પોતે ખેંચાતાણ કરીએ એ મહેર ઉપર તો એટલો આનંદ નહીં આવે। પણ આપ દિલથી મારી ઉપર મહેર કરજો, મારું જેમાં કલ્યાણ હોય એ પ્રકારની આપની કૃપા મારી ઉપર। પણ ના જે મહારાજ, મારે આમ જ મારું આન, એ પછીથી જે મહારાજ ભલે એની અંદર કઈક કૃપા દ્રષ્ટિ કરે, ઉદારતા કરે, પણ એમાં એટલો આનંદ ના આવે। જે મહારાજની ઉદારતા છે, અહીંયા ગાડી બહુ સરસ રીતે કહ્યું મહાપુરુષે સંતોએ, ભુક્તિ મુક્તિ દે તવહી। આપ આપો જશો અંતર હૃદય મે રહી, બુદ્ધિ કો ઠહેરાઈ, બુદ્ધિને સ્થિર કરી દે, બાકી બુદ્ધિ તર્ક વિતર્કમાં ચંચળતાની અંદર જ ભટકતી હોય, કઈક નું કઈક કરાવે। પણ જય મહારાજ નું સાનિધ્ય બુદ્ધિ કો ઠહેરાઈ, કે સ્થિર કરી દે, કરી જોવો જોઈએ બુદ્ધિને સ્થિર। વિફરેલી એ જ વિકરાળ વૃત્તિ, હેરાન કરે સર્વને સર્વદા, એવા શબ્દો છે। તો પણ પ્રાર્થું યાચું કહું કેવી રીતે, ભમતું ભમવું નહીં ભૂતળે, બસ મારા સ્વ સ્વરૂપમાં હું સ્થિર થઈ જઉં અને હવે ક્યાંય ભટકવું નથી। भटकू नहीं भूतले। કેટલી સરસ ભાવના છે, જયારે લખાયું હશે ત્યારે કેવી સ્થિતિ હશે આપણને યાદ નથી આવતું, પણ આજે જયારે એની અંદરથી ભાવો જાગૃત થાય છે ત્યારે એમ થાય કે ઓહો, તે સમયે આવા પ્રકારની વૃત્તિ હતી અને મારા પોતાના સ્વરૂપમાં જ સદાય ને માટે સ્થિર થઈ જવું અને બીજે ક્યાંય મારે ભટકવું નથી, અને એ સ્થિતિ જે હૃદયથી યાચેલી જે મહારાજ પૂર્ણ કરી રહ્યા છે। મમતી એ જ વૃત્તિઓ સદા સર્વની, અને કહ્યું વિરમો પ્રભુ, પણ આપના સાનિધ્યમાં છું ને, બસ મારી બધી જ વૃત્તિઓ વિરામ પામી જાય। સારી નરસી કોઈ પણ વૃત્તિ મનમાં ઉઠે જ નહીં, પ્રભુ પાસે યાચ્યું, આવું માગ્યું જયારે માગ્યું તારે કે પ્રભુ આજ આપજે, બીજું લઈને કરશો પણ શું, અને માનો કે ઘણી બધી સંપત્તિ આપી દીધી, અઢળક સંપત્તિ આપી દીધી, રાતે ઊંઘ નહીં આવે, સાચવશો ક્યાં, વાપરશો ક્યાં, જયારે આ સંપત્તિ આપે ને અઢળક, ખુલ્લી લઈને બેઠા હોય તો કોઈ એને ઉઠાવાય લેવાય તૈયાર ના હોય। પ્રભુ પાસે યાચ્યું અમ જીવનનું, અમારા જીવનનું મેં માગ્યું કે અમને આપજો, એક ભાથું સદા સર્વદા આજ આપજો। આમ યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, સદભાવો પૂર્વક જે કઈ યાચના કરીએ છે ને, કે જેમાં નિર્દોષતા હશે, જેમાં કોઈ પણ જાતની સ્વાર્થ કે લોલુપતા નહીં હોય, બસ પ્રભુ પાસે યાચ્યું, ત્યાં તો અમને મળ્યું એક ભાથું સદા સર્વદા સર્વનું। એટલે અંતઃકરણની શુદ્ધિ એ ઉપાસનાથી, એ શરણમાં આપણને ત્યાં સુધી લઈ જાય, અને પછી ત્યાં આપણા અંતરના ભાવો અંદરથી ઉદ્ગાર કામ કે મારે બીજું નથી જોઈતું, આ જ જોઈએ છે, બમવું નથી ભૂતળે। કેવી ઊંચી વાત છે, કેવો અંદરથી સંકલ્પ નીકળે છે કે આથી બીજું કશું જોઈતું નથી, જે મહારાજ મળ્યા ને બીજું લઈને શું કરવું છે। યત સંગમ પ્રાપ્ત, બસ એમનો મને સંગ મળી ગયો, મને આશ્રય મળી ગયો, શરણ મળી ગયું, એ જ મારા જીવનનું મોટામાં મોટું સદભાગ્ય, એ જ મારા અનેકો અનેકો જન્મના પુણ્યનો ઉદય। યત સંગમ પ્રાપ્ત, કે જેમનો મને આ સત્સંગ મળ્યો, જેનો મને આશ્રય મળ્યો, શરણ મળી ગયું, બસ જય મહારાજની નું શરણ મળ્યા પછી નિરાંત કેટલી બધી એ છાંયડે। પણ એ પ્રકારની આપણી મનસ્થિતિ હોય કે જેથી ખેંચાતાણ કે ચંચળતા નહીં, હેસિટેશન નહીં, મનોવૃત્તિ પણ સ્થિર હોય, આલતી ન હોવી જોઈએ। આલતી વૃત્તિઓ ઘડીકમાં આમ કરે, ઘડીકમાં આમ, ઘડીકમાં ના, ઘડીકમાં હા, ઘડીકમાં ના, અને એ આલતી વૃત્તિઓ પછી વિકૃતિ તરફ ખેંચી જાય। સાધક તરીકે સાધન પથ ઉપર તમને સારી રીતે આગળ વધવા ન દે, તોડી પાડે, પાછો પાડી દે, અહીંથી પાછો વળી જા। એટલે સૌથી પહેલા આપણી વૃત્તિઓ શાંત અને સ્થિર હોય એ બહુ જ આવશ્યક છે। જે ચંચળતા, એટલે બધા જ પ્રકારની, બોલવાની ચંચળતા, દ્રષ્ટિની ચંચળતા, ખાવાની લોલુપતા, બધી કે જેને કારણે માણસ સ્થિરતા પામી ન શકે, સુખ શાંતિ મેળવી ના શકે. કેમ? મનસ્થિતિ ભટકતી છે. અને માગ્યું શું? ભટકું નહીં ભૂતળે, હવે ક્યાંય રખડવા જવું નથી. મહારાજ કેવા લાવીને બેસાડી દીધા, રખડવું નથી. પણ જય મહારાજને પ્રાર્થના કરીએ કે જેમ શરીરથી ભટકતા બંધ કરી દીધા ફરતા, એમ હવે મનથી ભટકતા બંધ કરી દો. મનથી તો ઘડીકમાં યાદ કરીએ ને તો કેદારનાથના રસ્તે પર ઉભા છીએ આ પંક્તિઓમાં. બાસઠની સાલમાં મહારાષ્ટ્રીએ ચારધામની યાત્રાએ મોકલેલા. તે વખતે મંદિરોમાં આટલી બધી નિયંત્રણો નહોતા. તે જગન્નાથપુરીમાં ભગવાનના વિગ્રહના ઓટલા ઉપર ચડી અને બે હાથ વચ્ચે જ ઉભા રહી ગયેલા. હવે પકડી લો, ઓટલો કેટલો ઊંચો છે, એની ઉપર ચડી બે હાથની વચ્ચે જ ઉભા રહી ગયેલા. સહજ ભાવથી એની સમીપમાં જઈ શકાય, પણ આપણી વૃત્તિઓ એ પ્રકારની સાહજિક હોય, જબરજસ્તી વાળી નહીં, ખેંચાતાણ વાળી નહીં, એ આપણને તનાવમાં મૂકી દેશે. એટલે જય મહારાજનું શરણ આપણને મળ્યું છે, એ જ આપણી ઉપર જય મહારાજનો મોટામાં મોટો ઉપકાર. નહીતર વિચાર કરી લો, આ જુવાની આ છોકરાઓ છે, આજે બહારનું વાતાવરણ છે જે છે તે, મહારાજ ને ન મળ્યા હોત, કે મહારાજ એમને ન મળ્યા હોત, તો આજે બહાર કેવા ભટકતા હોત, કેવી હાલતમાં હોય. તો આ બધો ઉપકાર જે મહારાજનો ઓછો નથી. યત સંગમ પ્રાપ્ત, જય મહારાજના સાનિધ્યથી અમને આટલું બધું મળ્યું છે, નિર્વ્યસનતા. આ ઉંમરના છોકરા બહાર જોયા હોય, જોઈ મજા મૂકી છે, પણ જય મહારાજને શરણે આવેલું ભાવ કે આવું ના થાય, આપણે આવું ના કરાય. કોઈ પણ કુટેવ, કોઈ પણ વિકૃતિ, વાસના કે વ્યસન, એનાથી જય મહારાજ આપણને દૂર રાખે છે. બસ એ જ મોટા મોટું જય મહારાજના શરણનો લાભ. બાકી છોકરાઓને કે નથી જવાનું, નથી આવું કરવાનું, આવું થાય જ નહીં, છતાંય જઈને કરી આવે. લાખો ખર્ચો તો એમાંથી પાછું વાળી ના શકાય, નીકળી ના શકે. તો જય મહારાજનું શરણ કેટલું કિંમતી થયું, કેટલું કિંમતી થયું, કે વ્યસન વિકૃતિઓમાં થતો ખર્ચો બચ્યો, અને વ્યસન વિકૃતિઓ પછીથી આવનારા શારીરિક રોગો એની પાછળ થતો ખર્ચો, આ બધાનો વિચાર કરો. તો યત સંગમ પ્રાપ્ત, જેના શરણ માત્રથી અમને આટલું બધું મળ્યું છે, અને એની પાછળ દેવું કરવાનું થાય, દવાખાનાનું ભરી શકાય ને, વ્યાજ ચડે તે વખતે માનસિક તનાવ અને દુઃખ પીડા, આ બધું જ જરૂરિયાતનું હતું અને કરવું પડ્યું હતું, છતાંય એમાંથી પીડા ને દુઃખ કેટલું. પણ એનાથી આ છોકરા આઘા છે, એટલે આટલું, આટલી બધી માનસિક શાંતિ, આટલી બધી આર્થિક જકડામણમાંથી મુક્તિ અને આરોગ્ય સારું રહે, આથી મોટી કિંમત કઈ, આથી મોટો લાભ કયો, કે જય મહારાજના શરણમાં આવ્યા છીએ. યત સંગમ, જય મહારાજનો સત્સંગ છે, જય મહારાજનું શરણ છે, અને એમાંથી જીવનને સંયમમાં રાખવા માટેનો મોટામાં મોટો આશ્રય, ટેક મળી ગયો. નહીતર એક છોકરું દુરાચારમાં, વ્યસનમાં ફસાયું હોય, પછી બહાર કાઢવા જાવ જોઈએ, આખું ઘર માથે લે, ઘર અશાંત થઈ જાય, દુઃખી થઈ જાય. જય મહારાજ નો આપણા ઉપર ખૂબ 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 ઋણ છે. જય મહારાજ ના આપણે ઋણી છીએ, દેવાદાર છીએ કે આટલું બધું જય મહારાજે અમને આપ્યું છે, છતાંય હું નથી કશું ચૂકવી શક્યો. જય મહારાજ, તમારું ઋણ તો મારે બહુ બહુ કીધું, એનું વ્યાજ સરખું નથી દીધું. જીવનની વાસ્તવિકતાની અંદર ઊંડામાં ઊંડી નજર નાખીએ ને ત્યારે ખબર પડે, અરે આ બધું કેવી સ્થિતિ, કેટલી અવસ્થા છે. અને જ્યારે જીવનની સાથે જય મહારાજ વણાઈ ગયેલા હોય ત્યારે એમ થાય કેટલી નિરાંત છે જય મહારાજ ના સાનિધ્યમાં. હાશ, અમારી રક્ષા થાય છે, જય મહારાજ ની અમારી પર કૃપા દ્રષ્ટિ છે. અને એના વડે પ્રાપ્ત થતો સંતોષ, તૃપ્તિ, હર્ષ, ઘર પોતાનું હોય, પરિવાર પોતાનો હોય, એમાં હર્ષ કરીને બેસી જવો જોઈએ થોડું ઘણું. એમને બેઠા હશો તો હળદર લાવવાની બાકી છે, ખાંડ થઈ રહી છે, હમણાં લેવા જવું પડશે. પણ પગાર તો થઈ ગયો, આજ 5મી તારીખ 4મી તારીખ થઈ ગઈ. તો આ બધી જ સ્થિતિ અવસ્થા એક માનસિક જે છે, બધી ઘરની અંદરની, પોતાના ઘરમાં આટલી બધી ઉપાધિઓ, પોતાનું ઘર પોતાનું, પરિવાર પોતાનો, છતાંય પોતાને માથે આટલો બધો બોજ અને અશાંતિ. જયારે જય મહારાજ નું સાનિધ્ય બધામાંથી સાહજિકતાથી શાંતિ આપી દેશે. અને એટલા માટે જ લક્ષ્મણદાસજી મહારાજે પોતાના અનુભવ પ્રમાણે આટલી ઊંડામાં ઊંડી નજર નાખીને વાત કરી છે કે અમને જે મહારાજ પ્રાપ્ત થયા ને એ જ અમારા માટે આ જગતની પૂરેપૂરી સંપત્તિ, અમને સત્તા મળી ગઈ. જગનો નાદ રહે નહીં ઉર વિશે, કઈ પણ ન રહે અને કઈ પણ ઈચ્છું નહીં, એમાંથી ભટકું નહીં ભૂતળે. એ પંક્તિઓ તો હમણાં રોજ યાદ આવે છે, કે વર્ષો પહેલા લખેલી છે, કે કેટલું સરસ અંતઃકરણની શુદ્ધિ હશે, કેટલી શાંતિ હશે, અને આટલો સરસ ઉદ્ગાર કેટલો બધો નીકળી ગયો. બાપજીને પ્રાર્થના કરતા ક્યાં ગયું? એ આખી મનસ્થિતિ જેને કહેવાય આપણી પોતાની, કે એમાંથી આપણને પોતાને આપણી જાતના પૂરેપૂરા સંતોષનો અનુભવ થાય, પોતાની જાતનો સંતોષ પોતાને અનુભવ કેટલો થઈ શકે, એમાં જીવન હળવાશ જોઈએ, મનમાં શાંતિ જોઈએ, ત્યારે એ લાભ પ્રાપ્ત થાય, લાભાન્વિત થઈએ. આવા સુંદર ભાવોની વચ્ચે આપણે સર્વ જય મહારાજને શરણે જઈને એટલી જ વાત કરીએ કે હવે આપ છો અમારું શરણું અને આપ છો અમારું સર્વસ્વ. કદાચ ખોટી દિશામાં જવાના અમારા પ્રયત્નો હોય તો પણ અમને સાચા માર્ગે વાળજો. બસ આ ભાવથી જ, જો આપણું હૃદય જ એકવાર બોલી ઉઠે તો એની અંદર આપણને પોતાને એમ લાગે કે વાહ બહુ સરસ. જગનો નાદ રહે નહીં ઉર વિશે, ભટકું નહીં ભૂતળે. સોહમ શબ્દ સદા વસે ઉર વિશે, વિરમુ પ્રભુ સ્વાંતરે. બસ હું જ એ છું મારા પોતાનામાં, અને હું મારામાં જ स्वांताच्छ भाव प्रद पूजनाभ्याम, मैंने अंतर्मुक्ता नो भाव आपे पादुका जेनी सेवा पादुका जेना दर्शन अति विशेष कहीं नहीं थी। तो जहां वृत्तियों भटकती होय अने एमाय भमती सदा सर्वनी वृत्तियो योगीराज अगाध एक शरणु साचू सदा सर्वने, एज वस्तु आपने अपना जीवन ने आपी शकशे। अने स्मरी स्वर्वात्माने सहज निज शक्ति उरथकी प्रभु पासे याचियु परम पदनु दर्शन तही। परम पद केवु होय एज एनु दर्शन थई जाय तो बस छे। तो आवा भावो नु सातत्य मनमा ने तनमा रहया करे। આજે સવારનો જ એક બહુ સરસ વિચાર છે કે આપ ધરતી ઉપર પારલૌકિક કશું જ નથી, પર દુનિયાનું કશું જ નથી, જે છે તે બધું જ અહિયાનું જ છે, અહીનું જ છે। આ શરીર પાંચ ભૌતિક છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એનું યથા યોગ્ય પ્રમાણસર સંકલન થાય ત્યારે આ શરીર બને છે। ફેક્ટરીમાં જે માલ પડ્યો હોય એનાથી જ વસ્તુ બને। આ પૃથ્વી જેનાથી સર્જાઈ છે અને એમાં જે કઈ છે એના વડે જ આ શરીર બને છે। પાંચેવ તત્વ જ્યારે સપ્રમાણ એવી રીતે ગોઠવાઈને ભેગા થાય એટલે એ પાંચે ભૌતિકતાની એની ઉર્જા કામ કરતી થઈ જાય। જે તત્વ પૃથ્વીની બહારનું છે દિન હોય જ ન શકે ચેતના પણ ત્યાં અંદર પ્રગટ થાય, એમાં ક્યાં તો વિકૃતિ આવે અને ક્યાં તો આકસ્મિકતા આવે તો જ એ ઉર્જા અલગ થઈ જાય એટલે પાંચે તત્વોનું વિસર્જન થઈ જાય। આજની સવારનું આ ચિંતન છે। આ ધરતીમાં જે કઈ છે એના વડે જ આત્મચેતના પણ એના વડે જ બને છે। આત્મચેતના પણ કે બહારથી નથી આવતી કે બહાર નથી જતી, કારણ કે ફેક્ટરીમાંથી કોઈ પણ કઈ પણ બનાવવું હોય તો ફેક્ટરીમાં જે વસ્તુ એનાથી જ બનવાની છે, બીજું બહારથી ક્યાંથી લાવવાની છે। અને ભગવાને સૃષ્ટિની રચના કરી પણ સર્જનનું કાર્ય દરેકને પોતપોતાના વિભાગના એમને સૌને સોંપી દીધું કે આ સૃષ્ટિનું સર્જન તમારા થકી તમારે જ કરવાનું છે। અને એમાં માણસને વનસ્પતિને પશુ પક્ષીને દરેકને પોતપોતાનું સર્જન કરવાની શક્તિ આપી દીધી। હવે નવી ચેતના ક્યાંથી લાવવાનું હતો એને આપણે આત્મચેતના કહીએ છીએ। ઈશ્વરે એને કાર્યશક્તિ આપી, સર્જન શક્તિ, પણ એ પાંચ ભૌતિક પાંચ ભૂતો પણ આપ્યા પણ અંદરની ચેતના ક્યાંથી લાવશે? તો સપ્રમાણ ચેતનાઓ તત્વ એકત્રિત થયા એટલે શ્વાસોશ્વાસ શરૂ થવાનો જ છે। વાયુ આકાશ અને એના વડે જીવન બનવાનું છે, પણ જ્યારે રોગ આવે અંદર સડે થાય એટલે પછી એ જે ઉર્જા છે ચેતના છે એ હટી જશે। ક્યાંક આકસ્મિકતા અથવા તો ક્યાંક અંદરની વિકૃતિ એને કારણે આત્મચેતના બહાર નીકળી જશે અને પાંચ ભૌતિકતાઓનું વિસર્જન થઈ જશે। જે જ્યાં હતા એની અંદર જ બહારથી નથી આવ્યા, અહીંયા જ છે. અને અહીંયા જ જુદા પાછા નહીં પડવાના છે, ક્યાંય બીજે દૂર જવાના નથી. શાંત એકાંત ની અંદર આજે ચિંતન કેવી રીતે આવી ગયું. એક વૈજ્ઞાનિક એની થિયરી પ્રમાણે કે જે કારખાનામાં જે કઈ વસ્તુઓ છે એમાંથી જ ચીજ બનાવવાની છે, એમ આખી પૃથ્વી ઉપર જે કઈ છે એ બધું સર્જન એમાંથી જ થયેલું છે, એની અંદર જે છે એમાંથી જ. અને એમાં ને એમાં પાછું વિરમુ વિભુ સ્વાંતરે, હું મારા પોતાની અંદર જ વિરામ પામી જઉં. યત સંઘમ પ્રાપ્ત શિષ્યા, બસ આમ જે મહારાજ ના શરણ થી સાનિધ્ય થી આવું બધું જ પ્રાપ્ત થયા કરે. ક્યાંય શોધવાની જવું પડે, અને આપણા પોતામાં જ છે. પણ એક બિલકુલ શાંત મન, વૃત્તિઓ પણ એટલી ઠરેલી ને શાંત હોય ને તો જ આવા વિચારની સંભાવના હોય શકે. પણ વૃત્તિઓ ક્યાંક ક્યાંક ખેંચાતાણ કરતી હોય ને મન ત્યાં મન બુદ્ધિ પણ એ બાજુ હાય હોય ની અંદર, ધમાલ ની અંદર, અશાંતિ ની અંદર, દુઃખ ની અંદર પીડાતી હોય તો પછી આવા વિચાર સુધી ક્યાં જવાનું. જય મહારાજ ની સ્તુતિમાં ગાયું છે, અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ. આ અનાત્મ છે જે આપણું નથી, આપણું પોતાનું નથી, આપણે પોતે નથી, અને એને છોડ. અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ, અને ત્યાર પછી આત્મા અવભાસે, ત્યાર પછી આત્મદર્શન થશે સ્પષ્ટ. જય મહારાજ ના શબ્દો છે કે મન જયારે અહંકારના ભાવોની અંદર છે, અનાત્મની ત્યક્ત નિજાભિમાન, અહંકાર છોડ. અહંકાર છૂટશે ને તો ભગવત દર્શન આત્મદર્શન તરત થઈ જશે. પણ હું કરું એ જ અજ્ઞાન હતા, અને જાણે આખી દુનિયાનો ભાર હું જ ખેંચું છું. કરતાપણાનો ભાવ હંમેશા ફેંકી દો. ભગવાન કે છે કે મારું તો એને મારું છું, અને પછી એમ કે ભગવાન આ તારું તો એને હું તારું છું. હંમેશા આવી સમજણ સત્સંગ વડે જ મળશે, અને સત્સંગ એ જ આપણો ઉદ્ધાર કરશે. જીવનની સાચી સમજ, જીવનનું સુખ, જીવનની સાચી શાંતિ એ સત્સંગ વગર ક્યાંય પ્રાપ્ત થઈ શકતી નથી.